कार्युसेयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्या कक्षिरत्नं शब्दजितर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંખ 214 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. વિષયનું સૂત્ર છે અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. અભેદ દશા, જીવ અને કર્મનો સંયોગ છે પરંતુ અભેદ છે. જીવમાં કર્મનો પ્રવેશ નથી. પ્રવેશ હોત તો જાત નહીં. જેમ આત્મસિદ્ધિમાં કહ્યું ને કે કર્મ તણું કરતા પણ કા નહીં જાય, કાં તો છે જ નહીં ને હોય તો જાય નહીં. આ જીવ અભેદ છે, આત્મતત્વ છે એ અનાદિકાળથી અભેદ છે. ગમે તેટલી ભૂલો કરી હોય, ગમે તેટલા અજ્ઞાનની અંદર આ જીવ અનંતકાળ સુધી રખડ્યું હોય, ગમે તે ગતિમાં જન્મ મરણના ફેરા કર્યા હોય અને ગમે તેટલા પાપાચાર દુરાચાર અનાચાર આચરા હોય, તો પણ જ્યારે આ જીવ પુરુષાર્થ કરીને જ્યારે પોતે કર્મબંધથી મુક્ત થાય છે ત્યારે તો પૂર્ણ શુદ્ધ જ છે. ત્યારે કોઈ અનાદિકાળના આ અનંત જન્મારાનો કોઈ પણ વાત એની રહેતી નથી. જો એ પોતાની શુદ્ધિ કરે તો એ શુદ્ધિ પૂર્ણ થઈ શકે છે અને આત્મા અખંડ અને અભેદ એવો પ્રાપ્ત થાય છે, એવો સિદ્ધ થાય છે. જ્યારે એ પ્રગટ થાય છે આત્મા ત્યારે અખંડ અને અભેદ થાય છે. ત્યારે એમ ન કે નાના આટલા વર્ષ સુધી અને આ ધંધા કર્યા હતા એટલે સીધ મુક્ત થયો, પણ થોડુંક આની અંદર કલંક છે. પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, એટલે એનો સ્વભાવથી એ નિષ્કલંક છે. અને નિષ્કલંક કેમ છે? આટલા વર્ષ સુધી, આટલા કાળ સુધી એને કર્મનો સંયોગ હોવા છતાં, કર્મની સાથે જ ફરવા છતાં નિષ્કલંક કેમ છે? તો કે અભેદ છે. આ ચેતન તત્વ અભેદ છે, એમાં પર દ્રવ્યનો પ્રવેશ નથી. આવરણ છે, પ્રવેશ. એક એક વાત કૃપાળુ દેવે કીધી છે. આ એક વસ્તુ સમજવામાં એક શાસ્ત્ર જોઈએ, એક વસ્તુ, અને તોય પાછો શાસ્ત્ર વાળો જો વિષયની બહાર નીકળી જાય તો આ ન સમજાય, શાસ્ત્ર પૂરું થાય. જીવ તત્વનું સ્વરૂપ. આખા નવ તત્વમાં જૈન દર્શન સમાયેલું છે. જીવ કેવો છે, એક એક વાત ક્યારેક ક્યારેક પત્રમાં કૃપાળુ દેવ લે તો જીવનો એક ગુણ લક્ષમાં આવે, પછી બધી વાતની બધા વખતે જરૂર નથી. કે જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ ત્યારે એક વાત પકડાવી જોઈએ કે આ જીવ અભેદ છે અને એની અભેદ દશા આવવી જોઈએ, તો આ જગતની રચનામાં એ બંધાતો. પછી ખ્યાલ આવે છે કે ગમે તેટલો છે પણ મારે સંયોગ છે, મને એનો સંયોગ છે, એ સિવાય બીજી કઈ વાત નથી. અને સંયોગ છે તો એને જુદો પાડી શકાય. સોનાનો દાગીનો કરવા આપીએ પછી પૂછે જયંતિભાઈ કે કેટલા વલું કરાવવું છે, 14 વલું, 13 વલું, 13.5 વલું. એટલે જેટલા વલું કરાવવું હોય એટલા શુદ્ધ સોનામાં શું મેળવવું પડે, કંઈ ને કંઈ ધાતુ ત્રાંબુ વગેરે મેળવે. એ સમજો કે મેળવી અને 14 ની આપણે 14 વલું કરાવ્યું, એની અંદર પેલી ત્રાંબુ છે એ ભળી ગયું. હવે આ સોનું શુદ્ધ થાય કે ન થાય, પાછું જ્યારે નક્કી થાય કે આપણા ઘાટ કઢાવી નાખવો છે અને આપણે શુદ્ધ સોનું જેટલું છે એટલું, એના એ પૈસા આપે અને એ માલે નીકળી જાય અંદરથી, ભેગો ભળી ગયો હોય, તપાવીને એક રસ કરી નાખ્યો હોય, એ બધું અંદર હોવા છતાં આપણે પહેરીએ 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી, 25 વર્ષ સુધી, અને જેદી એવી સ્થિતિ આવે તેદી કે આ દાગીનો ગાડી નાખો અને મારે તો 100 ટચનું સોનું જોઈએ એટલે કલાકની અંદર ગાડી કરી અને ટચ કાઢીને આપે કે આ તમારો માલ અંદરનું બાકીનું ગયું બધું. સુવર્ણ ધાતુ તરીકે એના પરમાણુ અભેદ છે તો અંદર તાંબુ ગયું નથી, ને તો કે ને કે હવે ગયું નીકળે નહીં કાકા, 25 વર્ષથી આમાં, હવે આ તાંબાને મારે કેમ કાઢવું આમાંથી, જેથી કરાવ્યું તેથી તો વિચાર કરવો હતો ને કે મારે 14 વલું નથી કરાવવું, મારે હોનું જ રાખવું છે. ના, તારે જેટલું રાખવું એટલું રાખ, પણ જેથી કાઢવું હોય ને તેથી. એમ આ જીવ કર્મના સંયોગથી અનંત કાળ સુધી કર્મની સાથે ભેગો પડી ગયો છે, ગમે એટલું એને કર્યું. જ્ઞાની પુરુષો કહે છે કે જ્યારે તારે આ આત્માને શુદ્ધ કરવો હશે ત્યારે 100% કાકા સાહેબની લગડી જેવો શુદ્ધ થવાનો, એમાં કઈ મિનમેખ નથી. હા, જેટલી અશુદ્ધિ વધારે એટલી તપશ્ચર્યા વધારે કરવી પડે, એમ અગ્નિનો તાપ વધારે આપવો પડે અને બહુ મેલ હોય તો અંદર તેજાબ પણ નાખવો પડે. પણ માલ તો 100% નીકળે કે ન નીકળે, નીકળે. બધું અંદર ભળી ગયું હોય છતાં કેમ નીકળે, તો કે એની અભેદ દશા છે એ ધાતુની, એમાં બીજું ભળેલું પણ નીકળી શકે છે. એમ આ જીવ કર્મ સંયોગે અનાદિ કાળથી હોવા છતાં જ્યારે આ જીવની શુદ્ધતાનો પ્રયોગ કરીને પરમાર્થ માર્ગની સાધનાની અંદર સાધક એને જ્યારે શુદ્ધ કરે છે ત્યારે એ 100% શુદ્ધ થાય છે, કારણ કે એની અભેદતા છે. હવે અભેદતા જેને ખ્યાલ આવી ગયો છે એ જગતના કોઈ પણ સંયોગોની અંદર સાથે સંકળાયેલો રહે છતાં પોતે જાણે કે હું તો આનાથી ભિન્ન છું, પર છું, જુદો છું, કોઈ સંયોગોની અંદર આ જગતનો કોઈ પદાર્થ મારામાં પ્રવેશ કરી શકે એમ નથી. કોઈ જગતની અશુચિ, જગતની કોઈ અશુચિ, જગતની કોઈ અશુદ્ધિ મારા શુદ્ધત્વને બાધા આપી શકે એમ નથી. એનો પ્રભાવ હશે ત્યાં સુધી આપી શકશે, પણ એકવાર ચૈતન્યનો પ્રભાવ જાગૃત થયો, એકવાર ચૈતન્યની સાધના શરૂ થઈ તો આ એકનો પ્રભાવ રહી ન શકે.
ચેતન જો નિજ ભાનમાં તાપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ.
કર્મનો પ્રભાવ તો ક્યારે છે, જ્યારે પોતે નિજ ભાનમાં નથી ત્યારે છે. જો પોતે નિજ ભાનમાં હોય તો આ પરમ શુદ્ધિ એ પ્રાપ્ત કરી શકે છે. આ સિદ્ધાંત એક એક વાતને બેસાડીએ પરમાર્થની સાધના કરવી છે. લક્ષમાં જો વાત બરાબર બેસે પુરુષાર્થની અંદર વેગ આવે, ચોક્કસતા આવે, ક્લેરિટી. અને જેને ક્લેરિટી ઓફ કન્સેપ્ટ નથી આથણા જ કરે છે, હજી બ્રહ્મણામાં જ છે, ગતકડા જ કાઢ્યા કરે છે. આત્મા શું છે કઈ ભાન નથી, જીવ શું છે ખબર નથી એને. ક્યારેક આમ બોલે છે, ક્યારેક આમ બોલે છે, ક્યારેક આ કહે છે, ક્યારેક તે કહે છે, ક્યારેક આમ માને છે, ક્યારેક કેમ માને છે એને ખ્યાલ નથી. કે આ ત્રિકાલા બાધિત આનું સ્વરૂપ પહેલા સમજવું પડશે. જગતની રચનાથી કોણ બંધાતો નથી? તો જગતમાં અનાદિ કાળથી રહે છે, અનંત કાળ અંદર પસાર કર્યો છે, ચારે ગતિની અંદર 14 રાજલોકમાં એક એક સ્થાન ઉપર જઈ આવ્યો છે, છતાં બંધાતો નથી. અને બંધાય છે ક્યારે? જ્યારે અભેદ દશા નથી ત્યારે. જો એની અભેદ દશા એવા પછીનું કોઈ પણ પરિભ્રમણ એને બાંધી શકતું નથી. અને આવી દશા આવવા માટે તે કારણની રચના પ્રત્યે પ્રીતિ કરે. એક એક પત્રની અંદર અધ્યાત્મને પરમાર્થ માર્ગના રહસ્યો ભરી ભરીને ઠાંસી ઠાંસીને મૂક્યા છે. માત્ર દ્રષ્ટિ આપણે ખુલ્લી કરવી જોઈએ, આશયને પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખૂબ વિચાર મનન મંથન કરીએ, વાત ન પકડાય બને નહીં. આપણે કોઈને કહી ન શકીએ વાત જુદી છે, એની ચિંતા નહીં કરવાની. આપણે આપણા ભાવ પકડાય એટલે વાત બરોબર છે. પછી એને શબ્દ દેહ આપી શકીએ ન આપી શકીએ એ તો આપણી પોતાના પુણ્યને આધીન છે. બધાની પાસે કંઈ ભાષા સામર્થ્ય નથી, પણ ભાવ સામર્થ્ય સમાન છે કે નહીં? યશોવિજયજીએ શું ગાયું?
ભાવ એક હૈ સબ જ્ઞાની કો મૂર્ખ ભેદન પાવે, અપને સાહિબ કો પહેચાને સો જસ લીલા પાવે. અબ તો સાચો સાહિબ પાયો.
બધાનો ભાવ તો ભાવની દ્રષ્ટિએ આપણામાંના કોઈની પણ અંદર કોઈ તારતમ્યતા બીજો કોઈ ભેદ પડશે નહીં, વ્યક્ત થઈ શકે ન થઈ શકે. પણ ભાવની પૂર્ણતા છે, જેમ આત્માની શુદ્ધતા છે એવી જ ભાવની પૂર્ણતા છે. પકડવો જોઈએ, અને ભાવ ત્યારે જ પકડાય, નિજ ભાવમાં રહ્યો તો પકડાય. કર્મના પ્રભાવની અંદર રહીને આપણે આખા પરમાર્થ માર્ગનો વિચાર કરીએ છીએ. અને કર્મનો પ્રભાવ એટલે આ શરીર કર્મનો પ્રભાવ, આ પદવી કર્મનો પ્રભાવ, આપણી પાસે રહેલો પૈસો કર્મનો પ્રભાવ, આપણા સગા સંબંધીઓ કર્મનો પ્રભાવ, આપણને મળેલી અનુકૂળતાઓ કર્મનો પ્રભાવ, મળેલી પ્રતિકૂળતાઓ કર્મનો પ્રભાવ. અને એ પ્રભાવ નીચે છીએ ને આપણે પછી આમાં જ વિસીએ છીએ. હું કોઈ પદવીમાં છું ને વાંચું છું, મારી પાસે કોઈ પરિગ્રહ છે ને હું વાંચું છું, કર્મકૃત વ્યક્તિત્વનો એક અંશ પણ જાગૃત હોય જ્યારે આપણે જ્ઞાની પુરુષના વચનની વિચારણા કરીએ ત્યાં સુધી સત્ય દ્રષ્ટિ ઉપલબ્ધ થાય નહીં. ત્યાં સુધી એણે જે કીધું છે એ ન પકડાય, કેમ કે એણે તો કર્મથી રહિત દશાથી કીધું છે. કૃપાળુદેવે કહ્યું કે અમે જે લખ્યું છે તે આગમ છે, કારણ કે રાગ દ્વેષ રહિત અજ્ઞાન રહિત એ દશાથી તે લખાયેલા છે અમારા શબ્દો. હવે વાંચવા કેવી રીતે? એ દશામાં આવ્યા વિના આપણે પણ એ વાતને કેવી રીતે પકડી શકીએ? જેણે જે ભાવથી કીધી છે એ ભાવથી વિચારો તો એની વાત સમજાય. બાળકની વાત સમજવી હોય તો કઈ અપેક્ષાએ સમજાય? આપણી અપેક્ષાએ સમજાય કે બાળકની અપેક્ષાએ સમજાય? બાળકની અપેક્ષાએ. કોઈ ગાંડાની વાત સમજવી હોય તો ગાંડાની અપેક્ષા, મૂર્ખાની વાત સમજવી હોય તો મૂર્ખાની અપેક્ષા. અને એની અપેક્ષાએ ના સમજે ને પોતાની અપેક્ષાએ ડાયો થાય એટલે સંઘર્ષ થાય, વાત પકડાય નહીં, રાગ દ્વેષ થાય. એટલે કોઈ વાર બીજો માણસ આવીને કહે હવે એને તમે એના જેવા થાવ છો, તમારે ત્યાં મતતા એનું લેવલ શું છે, એ શું કેટલું ભેળો અથવા એનું એની કેટલી મતી છે, એની સમજણ કેટલી છે, એ કહે હવે એ કે એવું ગણીને ગાંઠે બંધાય. એલા મને કીધું ને આમ તેમ પડતું આકરો ફાફડો થામાં એની દશા એવી છે ભાઈ. એ તો એક સામાન્ય માણસ, હવે એક આવ નીચે કક્ષાનો માણસ કદાચ બે શબ્દો બોલ્યા હોય તો તું એ કક્ષાએ જશ, ક્યાં વાંધો ક્યાં પડ્યો? વાત આપણે ખોટી છે ને? ના, બરોબર સમજ્યા. એની અપેક્ષા ને સમજ્યા, આપણે કઈ અપેક્ષાએ સમજ્યા? આપણી અપેક્ષાએ, એટલે વાંધો પડી ગયો. હવે જો એની અપેક્ષાએ સમજીએ તો બરોબર, તો એનો ઉપાય શું? એની સાથે રહેવું હોય તો એની સમજણ વધારો, એની સાથે રહેવું હોય તો એની સમજણ વધારો. બાકી તો એની સમજણ ધ્યાનો નિભાવો, કાં વધારો ને કાં નિવારો. પરમ કૃપાળુ દેવે એક સરસ મજાની વાત એમના વ્યક્તિગત જીવનની લગતે આગળના પત્રમાં આવે છે. એને લખ્યું કે આ લગ્ન જીવનની તો કોઈ ઈચ્છા નહોતી સ્ત્રી સંબંધી મારા વિચારની અંદર, પણ એની અંદર એક વાત બહુ સરસ, આ માનસશાસ્ત્ર પણ કેટલું બધું સરસ, જ્ઞાનીઓની વાતમાં તો બધું જ આવે. એમાં એને લખ્યું છે કે તો શું કરવું, તો કે હવે એને ભણાવવા પ્રયત્ન કરવો, સમજાવવા પ્રયત્ન કરવો. પરિચય એક પત્ર છે, તો જેની સાથે પનારો પડ્યો છે એની અપેક્ષા એ સમજો, નહીં સમજ્યો તો સમજાવો, નહીં સમજ્યા તો નિભાવો. વાત પૂરી થઈ ગઈ, કર્મના સંયોગ છે. આવી વાર્તાની અંદર કહે છે કે આ બધી દશા લાવવા માટે સત્પુરુષના શરણ જેવું એક કે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારા મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણેય તાપથી બળતા જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. જગતના જીવો સમજતા નથી, રાગ દ્વેષ તાપ ઉતાપ અને સંતાપની અંદર પીડાય છે. એ પીડાય છે અને અનેક પ્રકારના કર્મનું ઉપાર્જન કરે છે. તો કે છે, હે નાથ, આ મોહાંધ પ્રાણીઓ આ જાણતા નથી અને ન જાણવાને કારણે આવી દુઃખી થઈ રહ્યા છે, તો એને તું તારી ગતિમાં ભક્તિ આપ. એને એ થવું જોઈએ કે પરમાત્માની જે ગતિ છે એ જ અમારે પ્રાપ્ત કરવી છે. જ્યાં સુધી સંસારની ગતિની ભજના કરીશું ત્યાં સુધી શાંતિ ઉપલબ્ધ નહીં થાય. પરમાત્માની ગતિ કઈ છે? હે નાથ, તારી ગતિ એટલે કઈ ગતિ? નાથ, નાથની ગતિ કઈ? પંચમ ગતિ. સંસારની ચારેય ગતિનો જ્યાં કોઈ પ્રવેશ નથી એવી ગતિ, એ ગતિની ભક્તિ કરો. સંસારની ભક્તિ કરવાની છોડી દઈએ. આપણે ઘણીવાર પરમાર્થની આરાધના કરીએ છીએ, લક્ષ્યની સ્પષ્ટતા ન હોય તો જાણે અજાણે પણ સંસારની જ આરાધના કરતા હોય અને સંસારની ગતિની જ ભક્તિ કરતા હોય. સંસારની ગતિની જ ભક્તિ થતી હોય. આ શબ્દ જે છે કે નાથ, એને તારી ગતિમાં ભક્તિ આપ. ભક્તિ તો છે, આપણી પાસે પણ છે, આપણે પણ કરીએ છીએ, પણ ભક્તિ આપણે કેની ગતિમાં કરીએ છીએ? સંસારની ગતિમાં. અને અહીંયા કેની ગતિમાં ભક્તિ જોઈએ છીએ? હે નાથ, તારી ગતિમાં. તારી જે ગતિ છે એ ગતિમાં એને ભક્તિ આપ. આ જગતના જીવો મહંત બનીને સંસારની ગતિમાં ભક્તિ કરે છે. જેને સાધના કરવી હોય એને પોતાનું વલણ, વૃત્તિ અને પ્રવૃત્તિ એનું અવલોકન કરવું જોઈએ. રોજે રોજ એનું અવલોકન ન કરે તો ખ્યાલ ન આવે કે મારું વલણ કઈ બાજુ છે, સંસાર તરફ છે કે મુક્તિ તરફ છે. વલણ જ અંદર હજુ સંસાર તરફ હોય, કંઈ પણ વિચાર કરતા હજી તો કંઈ પણ સારી ક્રિયા ધર્મ ક્રિયાઓ આ ન કર્યું હોય ત્યાં સુધીમાં ઘણી બધી ક્રિયાઓ આપણે કરતા હોય ને ઘણી બધી ધાર્મિકતા આપણામાં હોય, છતાં એ જીવ સંસારની ગતિનો જ અનુબંધ કરતો કરતો ચાલ્યો જાય છે. એ અનંત અનુબંધી વિષયની અંદર પરમ કૃપાળુ દેવે ત્રણ પત્રોમાં આપ્યું છે કે અનંતાનુબંધીનું કર્મ કેવી રીતે બંધાય છે. તો કે પારમાર્થિકની અંદર સંસારિક ભજના હોય છે, વલણ ખોટું, વલણ ખોટું એની વૃત્તિ ખોટી, અને જેની વૃત્તિ ખોટી એનો વ્યવહાર ખોટો. સદવ્યવહાર નથી, સતવ્યવહાર નથી. કહેવાય છે બહુ સરસ છે, પરોપકાર છે, દયા છે, સત્સંગ કરે છે, ભક્તિ કરે છે, તીર્થયાત્રા કરે છે, ગુરુભક્તિ કરે છે, આમ છે તેમ છે, વલણની અંદર હજુ સંસારના ભાવ પડ્યા છે, મુક્ત થવું નથી હજુ, હજુ સારું લગાડવું છે દુનિયામાં, હજુ જે કઈ પુરુષાર્થ આવે એની અંદર ભાવને એમ જ હોય કે ઓલા ભાઈને ખબર પડે કે હું જરાક આગળ વધ્યો છું, આને પણ ખબર પડે કે મને આ વાતની જરાક ખબર પડી ગઈ છે, અમે પણ હવે જરા સરસ મજાના ભક્તિ સત્સંગ કરીએ છીએ. આ બધું વલણ અંદર ખાને અવલોકન કરીએ આપણું પોતાનું, તો આપણું વલણ ખ્યાલ આવી જાય. હજી સંસારની સુખ તરફ ઢાળ છે. ઢાળ ક્યાં છે? જીવનનો, જીવનનો ઢાળ પકડવો પડે. જીવનનો ઢાળ એ નાથની ગતિમાં છે કે સંસારની ગતિમાં છે? કોઈ સંસારની અનુકૂળતા દેખીને કેટલી બધી હાસકારો થાય છે. કોઈને એમ થાય કે હા હા, અમારા સગા સંબંધીને આમ આપણે પૂરો કરવા બેસી જાઓ, અરે એને એની તો વાત મૂકી દો, એને તો હા દુનિયામાં ઓફિસો છે ને, આવી તો સગવડતા છે ને, એટલે તને ક્યાંથી એટલો બધો ઉમળકો આવી ગયો? પણ શેનો આવી ગયો? વલણ એ તરફ છે. કોઈ પ્રતિકૂળ સ્થિતિ પુણ્યનો ઉદય છે એ જોઈને કંઈ એમ થાય છે કે ઓહો ચક્રવર્તીના સુખ કેવા, કેવી મજા હશે એને તો, થાય એવું? જેનું વલણ બદલાઈ ગયું હોય, પ્રવૃત્તિ ગમે તે કરતો હોય, એને કૃપાળુદેવ કહે છે. સૌભાગભાઈ જયારે પૂછ્યું કે મૂર્તિનો વેપાર કરો છો, તો કે જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ તો દેવાને માટે થઈ રહી છે. આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તે તૃણવત છે. ઓહો, વલણ દેખાય છે, એના જીવનનો ઢાળ દેખાય છે. 10-10 વર્ષ સુધી જે ગ્રસ્થાશ્રમમાં છે, વેપારમાં છે, એના જીવનનો ઢાળ ક્યાં છે? એટલે તો ગાંધીને લખવું પડ્યું કે જગતની એક પણ પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ થતા મેં એને જોયા નહીં, નીતર તો વૈરાગ્યના જીવનની અંદરથી જોયો. બધું જ કરવા છતાં વૈરાગ્ય નીતરે જીવનની અંદર. પ્રવૃત્તિ બધી જ છે, વલણ જુદું છે, વૃત્તિ જુદી છે. એટલે ક્યારેય બીજી વૃત્તિ ઉઠતી નથી. ક્યાં સુધી નથી ઉઠતી? તો કે જે દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. કોઈ પણ જગ્યાએ પત્ર લખતા લખતા પણ જો તે ક્યાંય પોતાનું અંદર પોતાનો એક આવો કર્મકૃત વ્યક્તિત્વનો ભાવ આવે, કલમ અટકી જાય, નથી લખવું. વાત પૂરી થઈ ગઈ. ઉપયોગની જાગૃતિ કેટલી! આવો જીવ સંસારમાં રહેવા છતાં બંધાતો નથી સંસારથી. વલણ, વૃત્તિ અને વ્યવહાર એ બધાના આધિપત્ય ઉપર એનો વિવેક. હું આત્મા છું, મારું લક્ષણ જુદું છે, દેહનું જુદું છે, બંનેના ધર્મ જુદા છે, બંનેની પ્રવૃત્તિ જુદી છે. અજ્ઞાનને કારણે, એકરૂપ બુદ્ધિ થવાને કારણે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. કારણ બાસે છે અજ્ઞાન વડે, દેહ ભાવ એક રૂપે બાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. દેહને જીવ એક રૂપે ભાસે છે અને એને કારણે બધી જ પ્રવૃત્તિ કેવી થાય છે? દેહની જ થાય છે. એટલે વલણ ખોટું છે, વ્યવહાર પણ ખોટો છે. સૂક્ષ્મ અવલોકન પ્રત્યેક સાધક, પ્રત્યેક મુમુક્ષુ પોતે પોતાની રીતે કરી શકે છે. આપણા અવલોકન કરવા છે ને, કોઈ બીજાના કરવા છે? અને કૃપાળુદેવે કહ્યું છે, મુમુક્ષુતાનું એકમાત્ર લક્ષણ જે બહુ ઉત્કૃષ્ટ, પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા. પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા બહુ મોટી વાત છે. અપક્ષપાતપણે પોતાના દોષ જોવા, કે હું જે ધર્મ કહેવાતી ધર્મક્રિયા કરું છું એમાં પણ સંસારની ભજના તો નથી કરતો ને, એમાંથી પણ સંસારની જ કોઈ વાતની ભજના, એનું જ મહત્વ અને એની જ વાતની મારી આખા પ્રયાસ, એને માયા કહેવાય, દંભ કહેવાય, વંચના કહેવાય. આનંદગંજીએ તો કહ્યું છે કે આ વંચક યોગ જ્યાં સુધી ન જાય, અવંચકપણું ન આવે ત્યાં સુધી જીવનની કોઈ પણ વાત સાધ્ય ન થાય. અને એ વાત કૃપાળુદેવ એક પત્રમાં લખી છે. આગળ 600 આગળ પત્ર છે. અવંચક યોગ, પહેલા તો જાતને છેતરવી નહીં. જગતને છેતરવાની વાત પછી આવે છે. આવી સ્થિતિની અંદર બિચારા મહાન પ્રાણીઓ નહીં જાણીને ત્રણેય તાપથી બળતા જોઈ પરમ કરુણા આવે છે તેને તું હે નાથ અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ. આપણે સમજવાનો આપણને સંદેશ, વોટ ઇઝ ધ મેસેજ? આ પત્રમાંથી શું સંદેશ છે? આપણે એક ગતિની ભક્તિ કરીએ, સંસારની કોઈ ગતિની ભક્તિ જાણીએ અજાણીએ પણ આપણાથી થાય નહીં. અને મુક્તિની ભક્તિ જ્યારે કરવી હશે ત્યારે બાકીના કોઈ જગતના પ્રતિબંધ આપણને રોકનાર નહીં થવા જોઈએ. જો એક પણ પ્રતિબંધ રોકતો હોય તો સમજી લેવું કે આ મુક્તિની આપણે ભક્તિ નથી કરતા, સંસારની ભક્તિ મચાઈ લાગ્યા. કરતા તા એ જ, ક્રિયા એને હોય, વિધિ એને હોય. કહેવાતી અનેક ઘણી બધી ધાર્મિક વિધિ કરનાર એ પણ આ વસ્તુ જાણતો હતો. કૃપાળદેવે લખ્યું છે પત્રની અંદર કે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરનાર પણ એ જાણતો નથી પોતે. ઉપયોગ, એની જાગૃતિ, લક્ષ્યની સ્પષ્ટતા, અને આ બધું કેવી રીતે થાય? સત્પુરુષના વચન વિના, પૂર્ણ અને પ્રાપ્ત જ્ઞાનીના બોધ વિના આ શક્ય નથી. એટલે વચનનો કેનો આધાર લેવો? આવા પૂર્ણ દશાવાન પુરુષના વચનો એ જ જીવને ઉપકારી થાય, બાકી ન થાય. બાકીનું તો બધું સાહિત્યનો પ્રકાર જ ગણી લેવાનો. સારા સારા શબ્દોને હલેડા ગાતો હોય એમાં વળે નહીં કાંઈ, મૂળ માલ નથી, મૂળ દ્રષ્ટિ નથી. ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ, ક્વચિત મનોયોગને લીધે ઈચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે અને પરમાત્માની વિભૂતિ રૂપે અમારું ભક્તિધામ છે. જગતમાં રહેલો આ મહાન સાધક જીવ ઉદય પ્રમાણે વર્તીએ છીએ. કોણ વર્તે ઉદય પ્રમાણે? આપણી આખી વર્તના ઉદયને આધીન છે કે ઈચ્છાને આધીન છે? એટલે આપણે ઘણીવાર જ્યારે પ્રતિકૂળતા હોય, જ્યારે ન ગમે કંઈ જીવનની અંદર બને એવું બધું બનતું હોય, અહીંયા શું કહીએ? ઉદય. અને બાકી જ્યાં જીવનમાં મીઠાશ આવતી હોય ત્યાં ઈચ્છા, આપણું બધું. બાકી જરાક કંઈ હોય, તબિયત થોડીક આગી પાછી થાય, થોડાક સંબંધની અંદર ક્યાંક કોઈ તિરાડ પડે તો શું કહીએ? ઉદય એવા છે ને મારે ને એને અંતરાય પડી ગયો. અરે તારે તો કેદીનો તારા આત્મા સાથેનો અંતરાય છે, હવે એ કાર્ડ તો ગણું, તું આ અંતરાયની ક્યાં માંડ્યો? જીવનની અંદર ઉદયને ઈચ્છા આ બે શબ્દો સમજાઈ જાય, આખો પરમાર્થ માર્ગનો યોગ સમજાઈ જાય. આ શરીર છે ને એ કર્મનું રૂપી સ્વરૂપ છે. એ જ્યાં સુધી વિદ્યમાન છે ને ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રકારની કર્મની પ્રવૃત્તિ ઉદયમાં આવશે જ, અને એની પ્રવૃત્તિ થયા જ કરશે. હવે એના પ્રમાણે જીવન પૂરું થવાનું છે. આયુષ્ય છે એ કર્મનો ઉદય છે કે બીજું કઈ? શરીર છે એ નામ કર્મનો ઉદય છે કે બીજું કઈ? પદ પદવી વગેરે છે એ ગોત્ર કર્મનો ઉદય છે કે બીજું કઈ? અને શરીરમાં અને શરીરના સંગ પ્રસંગમાં આવતી અનુકૂળતા પ્રતિકૂળતા એ વેદનીયનો ઉદય છે કે બીજું કઈ? તો ખરેખર તો આપણું જીવન આખું ઉદયાધીન છે. એમાં જો વચમાં કંઈ ડખો ઊભો થતો હોય તો ક્યાં થાય છે? ઈચ્છા પ્રવેશ થાય છે ત્યારે, ઉદયની સામે ઈચ્છા આવે છે ત્યારે. બસ આ બે ભેગા થયા. જ્ઞાની પુરુષનું લક્ષણ કૃપાળુદેવે કહ્યું છે વિચારે ઉદય પ્રયોગ. જ્ઞાની એને કહેવાય ઉદય પ્રમાણે જ જેનું વિચારવું થાય છે તેની સુવા બેસવા ઉઠવા હાલવા ચાલવા ખાવા પીવા વ્યવહારના પ્રવર્તન બધા જ ઉદયાધીન છે. પૂર્વે નિષ્પન્ન કરેલા જે કર્મો છે તે ઉદયમાં આવ્યા છે અને તે ઉદય પ્રમાણે જે થવાનું હોય તે થયા કરે છે. એમાં એને કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. જે થવાનું, જે સ્થિતિ, જે સમયે જે થવાની છે તે જ થાય છે. અને આપણે ઈચ્છાથી ગમે તેટલા સંકલ્પ વિકલ્પ કરીએ તો એ સ્થિતિમાં બદલ થાય ખરો? એક એક વાત ખૂબ વિચારવીઓ. ઘણી વાર આપણી પાસે એટલા બધા રેડીમેડ એન્સર્સ છે ને, પેલા 10મા ને 12મા ધોરણ વાળા છોકરાને પેલા ક્લાસ વાળા ટ્યુટોરિયલ ક્લાસ વાળા આપી દે રેડીમેડ એન્સર્સ, અને એના મગજમાં એવા ઘૂસી જાય ને, એ તો હજી પત્રનો પ્રશ્ન જોયો નથી ને જવાબ લખ્યો નથી. એમ આપણે પણ ઘણી વાર કોઈ સત્પુરુષના વચનો વાંચીએ ને ત્યાં જવાબ આપણે દઈ દે. વિચાર એ જ બીજો, શબ્દનું જોર એટલું બધું આપણી પાસે થઈ ગયું છે. ક્યારેક કૃપાળુદેવ એક સરસ વાક્ય લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. ઘણી વાર એમ થાય કે આ પુરુષોના કોઈ આપણા ઉપર ઉપકાર છે એનો આપણે શું વાત કરવી, કેટલી કેટલી વસ્તુમાં જાગૃતિ મૂકી છે. એણે એક વ્યાખ્યાન સાર 2 ની અંદરના 8:30માં એક વાક્ય આપ્યું છે. વધારે શ્રવણ કરવાથી મનન શક્તિ મંદ થતી જોવામાં આવે છે. વધારે શ્રવણ, શ્રવણ એટલે વાંચન આવી ગયું, વધારે શ્રવણ કરવાથી મનન શક્તિ મંદ થતી જોવામાં આવે છે. આ ગાંડ પણ જોયું છે કેટલાયનું, 8-8 કલાક બેઠો હોય સત્સંગને, આંબળા જ કર્યું, આંબળા જ કર્યું, અરે તારી મનન શક્તિ ને તારું ચિંતન મંદ, તું જડ થઈ ગયો આ બધું સાંભળી સાંભળીને, અને ઘરેડ થઈ ગયો હવે તો, આપણે જેને કહે ને હરેડ, હવે તો એને બધી આત્માની ખબર છે. ઓલો બોલે ત્યારે પેલા તો 10 વાત એ કહેવા માંડી જાય, અરે રે આમાં તો કાંઈ નથી ને, બધો સંસાર તો અનિત્ય જ છે ને, આમાં કઈ કોઈના કઈ ભાઈક કહેવામાં છે, આમ છે તેમ છે, જેને કોકના ખરખરામાં આવ્યો. કેટલા તૈયાર થઈ ગયા છે આપણે, મનન વયું ગયું, ચિંતન વયું ગયું, શબ્દ રહી ગયા. Superfluous, it cannot touch us. સત્સંગના ભાવ અંતઃકરણને સ્પર્શે નહીં તો એ સત્સંગ વ્યર્થ છે, સ્પર્શી જવા જોઈએ. અને એકવાર સ્પર્શ ના થઈ હોય તો એની અસર ચાલુ રહેવી જોઈએ. 5 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક સતત એનું ગુંજન, સતત એનું ઘૂંટણ, જેવો પ્રબળ સત્સંગ એટલી એની અસર રહેવી જોઈએ. એની બદલે અહીંયા તો અસર 0 અને સત્સંગ 12 કલાક. ગાંડાની જેમ મંડા જ છે. મનન નથી, ચિંતન નથી. જ્ઞાની પુરુષનું એક વાક્ય અનંત જન્મની તપશ્ચર્યાના અંતે એના મોઢામાંથી બહાર પડ્યું હોય, એક વાક્ય જ્ઞાની પુરુષનું બહાર પડ્યું હોય, જેમ કૃપાણુદેવે કહ્યું કે આ માત્ર બધી વાણી કેવી છે તો અમારી યોગ વાણી છે, સહજ વાણી છે. સહજ વાણી ક્યારે બહાર પડી હોય? કોઈ અપેક્ષા વિના, કેવળ કરુણાથી. કેટલી તપશ્ચર્યા હોય ત્યારે પૂર્ણ મૌનતા આવી ગઈ હોય, જ્યારે વાણીની મૌનતા આવી હોય ને પછી શબ્દ બહાર પડે, એ શબ્દ કેટલો સમર્થવાન હોય. ત્યારે એવા શબ્દોની મનન ન કરીએ, ચિંતન ન કરીએ, આપણને ઉદય અને ઈચ્છા સમજાય નહીં. એટલે જરાક અત્યારે ધંધામાં હરખાઈ ન આવે તો આપણે શું કહીએ, ઉદય હમણાં જરા આકરો છે. તબિયતમાં તિરાડ પડે તો શું કહીએ, ઉદય હમણાં આકરો છે. પણ સારી તબિયત હોય ત્યારે કે ને ઉદયની, એટલે ખબર પડે હમણાં કે ઉદય શું ચીજ છે. ઉદય અને ઈચ્છા આ બેનો તફાવત, આ બંને શબ્દોને બરોબર વિચારીને અને પછી આપણી ચાલતી એક એક પ્રવૃત્તિ ઉદયથી થઈ કે ઈચ્છાથી થઈ, આપણામાં એક એક સમયે રાગ દ્વેષના પરિણામ આવ્યા, આકુળતા વ્યાકુળતા આવી. વિચાર કરો કે શેના કારણે આવી, તો કે આ સંજોગોના કારણે. હવે સંજોગોને કારણે આવી, એમાં ઉદયનો વાંક હતો કે તારી ઈચ્છાનો વાંક છે? ભટકાણું અથડામણ થઈ તો અથડામણ ક્યાં થઈ? આપણે કહીને કે ભાઈ એક્સિડન્ટ થયો અને પડ્યો, પડ્યો એટલે પછી જરાક પ્રશ્ન પૂછે કોર્ટની અંદર, શું થયું? પેલા તું આડો હાલતો હતો કે એ સામેથી ભટકાણો? એ સામેથી ભટકાણો હોય તો ઉદય, અને તું આડો હાલતો હતો ઈચ્છા. આપણા અકસ્માતમાં કોણ જવાબદાર છે? આપણા સંસારના અકસ્માતમાં રોજે રોજ એટલા બધા અકસ્માત છે, આપણી પાસે ફરિયાદનો પાર નથી. આપણે બધું કોમ્પેન્સેશન જોઈએ છે. હે પ્રભુ, આને મેં આટલું કર્યું એને મને બદલો આપ્યો નહીં, આ ઘરનાનું અમે કરી છીએ પણ કોઈ અમારા સામું જોતું નથી, અમે તો આખી દુનિયાના બધાના ભલા કરી છે પણ અમારું તો કોઈ કરતું જ નથી, બસ આવા ભાવ આવે એમાં તું આડો હાલસ કે સામો આડો હાલસ? ઓલા એ તો જે કર્યું ઉદય પ્રમાણે કરીને વયો ગયો, એ નિમિત્ત હતું તારા માટે. હવે હવે અથડામણ કોને શરૂ કરી? પોતે. અને જે આકુળતા ઉભી થઈ, જે અંદરથી આ પ્રકારના વિભાવ ભાવ ઉત્પન્ન થયા, એને કારણે જે કષાય ભાવ ઉત્પન્ન થયા, એને કારણે જે કર્મબંધની પરંપરામાં ચાલ્યો ગયો, નીકળતો નથી. બહાર તો નીકળી જવું જોઈએ ને કોઈ સમયે, નીકળતો નથી. ગાંઠ વાળી છે. કેટલી ગાંઠ વાળે છે? જ્યાં સુધી એ સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી એનો ગાંઠ, એને જાણે અજાણે મનની અંદર પ્રવૃત્તિ એટલી, 5 વર્ષે 25 વર્ષે જેથી એનું વેર વળે, જેથી એને એમ થાય કે હા બસ એ સલાને ઠીક બરોબર છે, એ તેદી એને હાસકારો થયો, 25 વર્ષ પહેલાં હારાએ આમ કર્યું હતું, આજે ઠીક એ જ લાગનો છે. ઓલો કદાચ એમ કહે કે એને તો ધંધામાં બહુ નુકસાન, એ જ લાગનો છે, એ મારો દીકરો છે, બહુ ચેડો હતો. તો બહુ ચેડો તો તું ક્યાં પૈસા દેવા ગયો કે એને? પણ એની પડતી થાય એમાં કેટલો બધો આનંદ આવે છે. જીવે ગાંઠ બાંધતો હોય છે, ગાંઠ છૂટતી નથી. છૂટે ત્યારે આવા જ પાછા સંબંધ પાછા વેરના સારું થયું, એને વહુએ એને સંભળાવ્યું ને, બહુ ડાઈ થતી હતી. અમે તો કહેતા જ હતા કે આમ જ છે, આ બધું ડાપણ શરૂ કર્યું. આ કર્મબંધ કેટલા શરૂ કરે છે કોઈ હદ વિનાના, જેની સાથે આપણે કાંઈ સંબંધ નથી. સંસારમાં અનર્થ દંડના પરિણામ જેટલા આ જીવ ભોગવે છે ને, એટલો પોતાના સ્વાર્થના નથી ભોગવતો. વગર કારણે, વગર જોતું માઠા પરિણામ કરીને આ જીવ, અને એનું કારણ આ ઈચ્છા ઉપરનો કોઈ લગામ નથી, આ ઈચ્છા ઉપરનો કોઈ સંયમ નથી, આ ઈચ્છા ઉપરનો કોઈ કાબુ નથી. એને ઈચ્છા અને ઉદય બે વચ્ચેનો કોઈ વિવેક નથી જીવનમાં, કે હશે ભાઈ પૂર્વના કર્મ એના એવા હશે તો એ પ્રમાણે ચાલે છે. સમાધાન મેળવી લે, સમાધાન મેળવવાથી કસાય ભાવ ન થાય. કોઈ પણ સંસારની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, સંસાર છે ને એનું સ્વરૂપ જ છે, સંસારમાં કોઈ શાંતિની વાત હોય? હવે એ થાય ત્યારે સમાધાન જે જીવ મેળવી લે, અને સમાધાન કેવી રીતે મળે? તો જે કંઈ ચાલી રહ્યું છે એ થવા યોગ્ય હતું અને થયું છે, થવા યોગ્ય હતું અને થયું છે. શા કારણે થવા યોગ્ય હતું? આજનો સંસાર પૂર્વ કર્મનો વિપાક છે. આજનો સંસાર પૂર્વ કર્મનો વિપાક છે, બીજું કંઈ નથી. એટલે ધર્મ ધ્યાનના મોક્ષ માળાની અંદરની 74 પાઠની અંદર કૃપાળુદેવે ધર્મ ધ્યાનના પ્રકારો બતાવ્યા છે, એના 4 પાયા બતાવ્યા છે. એની અંદર આ અપાય વિચય અને વિપાક વિચય આપ્યું છે, બે, આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય. એમાં અપાય વિચય કે આ બધા પાપ છે, ઈશું છે, એની ચિંતન કરવી, અને પછી વિપાક વિચયનું ચિંતન કરવાનું છે. અને એ મનનની અંદર કહેવું કે એ વિપાક વિચય છે, કર્મના શુભાશુભ કર્મ ઉદયમાં આવ્યા છે તે પ્રમાણે બધું જગતમાં ચાલી રહ્યું છે, માટે તેનો તું શોક કરીશ નહીં. સમાધાન મેળવી લેવું. ઉદયની જો વાત મગજમાં બરોબર બેસે તો જીવનની અંદરના આપણા ખોટા જે પુરુષાર્થ છે, જેને પુરુષાર્થ આપણે ગણીએ છીએ પણ ગાંડ પણ છે, જ્ઞાનીઓની દ્રષ્ટિએ એ ઘેલછા છે, અડધી સમાપ્ત થઈ જાય, અડધી સમાપ્ત થઈ જાય. ઘણા લોકો ખૂબ દોડધામ કરતા હોય અને પછી 40 50 વર્ષે એની અંદર નિવૃત્ત થઈ જાય, અને જો પછી ખરેખર જીવ એવો પ્રકારનો તેમ થાય કે આ બધી ઓલી કરી તેને ખોટી કરી દો, કાંઈ અર્થ નથી, પરમ શાંતિ છે, બધું ચાલ્યા કરે છે, જીવન ચાલ્યા કરે, શું જોઈએ જીવનની અંદર, એની આખી ઈચ્છાઓના સંતોષ થઈ જાય, સમાધાન મળી જાય, અને એ જીવ નિવૃત્તિને સમજી શકે છે. ઘણી પ્રવૃત્તિ ઓછી થઈ જાય, અને જે પ્રવૃત્તિમાંથી કેવળ રાગદ્વેષ થાય છે એ સિવાય કઈ નથી. ઉદયને સમજીએ, ઈચ્છાને સમજીએ. જૈન દર્શન અને ઇતર દર્શનની અંદર એક વાત, ભેદ બહુ મોટો છે. એક યોગ માર્ગ એક પ્રકારનો છે, ઈચ્છા વિનાનો કોઈ યોગી ન હોય, જગતમાં કોઈ એવો યોગી નથી કે જેને ઈચ્છા ન હોય, પણ એને એટલી બધી સિદ્ધતા કરી છે કે પોતાની ઈચ્છા પ્રમાણે જગતને અને પ્રકૃતિને નચાવે છે. અને જેનામાં સેજ પણ ઈચ્છા રહી ગઈ એ કોઈ દી અરિહંત બનતો નથી, અરહત નો થાય, એ સિદ્ધ ન બની શકે. પેલો દેહ સિદ્ધ બની શકે, અહીંયા આત્મસિદ્ધિની વાત છે, યોગમાં દેહ સિદ્ધિની વાત છે. મત્સ્યેન્દ્રનાથને 3 દિવસનું આયુષ્ય બાકી હતું, અને ગોરખનાથ ગયા યમરાજના દરબારમાં, ખખડાવી નાખ્યા કે સમજસો તારા મનમાં, બોલાવ લાવ કે ચિત્રગુપ્તના ચોપડા લાવ, કે ઓલા ચોપડા લાવ્યા, કાઢ એની અંદર. આમાં મત્સ્યેન્દ્રનાથનું નામ કેમ છે? યમરાજ, તારી સત્તા ગમે તેટલી જગતના જીવો ઉપર હોય તો યોગી ઉપર તારું કામ નહીં ચાલે, કાઢી નાખ. ચોપડા ઉપર એમ લખે છે અંદર કે ગોરખનાથે લીટો મારી દીધો. યમરાજને કે નહીં તો તને તારા સિંહાસન ઉપરથી ઉતારી નાખીશ, કે તું સમજે છું કોણ છું. આ યોગી ઈચ્છાનો વિજય આખી પ્રકૃતિને આખી સૃષ્ટિને નચાવી શકે એટલું. પણ સિદ્ધ પુરુષ જે થઈને જેને સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે એને ઈચ્છાનો નાશ કરવો પડે. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. આ જૈન માર્ગ જે સાધનાનો યોગ માર્ગ છે, આ સિદ્ધિનો માર્ગ છે, આત્મસિદ્ધિનો માર્ગ છે. એ આત્મસિદ્ધિના માર્ગની અંદર ઈચ્છાનો અંશ હશે ત્યાં સુધી પણ એ જીવ સિદ્ધિથી દૂર છે. જેનામાં ઈચ્છાનો એક અંશ હશે એ પણ સિદ્ધિથી દૂર છે. ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે, અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણે તો નહીં જીવને. અણુ માત્ર રાગનો એક અંશ રહી ગયો હોય, અંશ એ સિદ્ધપદ પ્રાપ્ત ન કરી શકે. આગમ ધર હોય પણ જાણતો નહીં. આખી વાત જબરજસ્ત વાત છે. ઈચ્છાનો નાશ કરવાનો છે, નિરીહપણું, નિરીક્ષા, કોઈ ઈચ્છા નહીં. ઈચ્છા ક્યારે સમાપ્ત થાય? ઈચ્છા વિના આપણે કોઈ પણ બાબતમાં ઈચ્છા વિના રહી શકીએ? વિચાર કરી, ઈચ્છા ક્યારે સમાપ્ત થાય? જો આપણને આ ઉદયની વાત બરોબર બેસે તો આપણી ઈચ્છા સમાપ્ત થઈ જાય. સ્યાત પદ જે બનનાર છે તે ફરનાર નથી, અને જે ફરનાર છે તે બનનાર નથી. વ્યવહારની અપેક્ષાએ, સંસારની અપેક્ષાએ ત્યાં છે, પરમાર્થની અપેક્ષાએ તેને પુરુષાર્થ ખુલ્લો જ છે. પણ જ્યાં સુધી ઈચ્છા તો વ્યવહારમાં જ છે, પરમાર્થમાં તો પછી એની માત્ર મોક્ષ અભિલાષ સિવાય કઈ રહ્યું જ નહીં.
કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
બીજો કોઈ મન રોગ નથી. હવે વાત પૂરી થઈ ગઈ. પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવા સિવાય જગતની કોઈ ઈચ્છા નહીં નથી હવે. અને એ પારમાર્થિક ઈચ્છા છે, વ્યવહારિક ઈચ્છા નથી, સાંસારિક નથી, લૌકિક નથી, દૈહિક નથી, પારલૌકિક છે. અને એક જ છે જગતની અંદર ઈચ્છા, અને આ બાકીનો બધો છે ઉદય છે. એ ઉદયની અંદરનો સ્વીકાર થાય, ઈચ્છાનો નાશ થાય. ઈચ્છા મંદ પડે, જેટલી જેટલી ઉદયની અંદરની શ્રદ્ધા વધતી જાય એટલી ઈચ્છા મંદ પડે. અને આ ઉદય ઉપરની શ્રદ્ધાને કારણે જ સર્વસંગ પરિત્યાગ થઈ શકે છે. આજે હું બધું જ છોડીને, બધા જગતના બધા જ બંધનો છોડીને નીકળી જાઉં, નીકળવાનો વિચાર કરું, તો મને એમ તો થાય ને કે કાલ સાંજે ગોચરી કોણ ભરાવશે, પાછી કપડાં કોણ આપશે, આવાસની વ્યવસ્થા કોણ કરશે, અને કદાચ કોઈ પણ પ્રકારની આવી રીતની બીમારી વગેરે આવી હોય તો આપણને પાછી સારવાર કોણ કરશે, શું કરશું. ત્યારે એને એ જ હોય છે કે આવતો જન્મ કેટલું આયુષ્ય છે, 40-50 વર્ષની વાત નથી. હવે જે થશે આ દેહનું એ તો પૂર્વકૃત કર્મના વિપાકને આધીન, શુભાશુભ કર્મને આધીન થયા કરશે. વીત્યો કાળ અનંત તે હશુભાશુભ ભાવ, તે હશુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અનંતકાળ તો આમને આમ જ ગયો. સંસાર અનુપ્રેક્ષા, ભાવના બોધ, ભાવના પાંચમી, નિવૃત્તિ બોધ. મૃગાપુત્રનું દ્રષ્ટાંત. મૃગાપુત્રની માતા એમ કહે કે હે દીકરા, તમે આ સંયમ લેશો તો પછી આ તડકામાં તમને કોણ, આ પ્રકારની છાયા કોણ આપશે, તમે બીમાર પડશો તો તમારી સારવાર શુશ્રૂષા કોણ કરશે. કેટલા બધા વિકલ્પ એક માં પોતાના દીકરા માટે જુદા 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 વિકલ્પ મૂકે છે. ત્યારે કહે છે, હે માં, વનમાં મૃગલા માંદા પડતા હશે તો એને કોણ દવા દારૂ આપતું હશે. મૃગલાઓ ફરતા હશે, એના જળાશયની વ્યવસ્થા કોણ કરતું હશે, એના રસોડા કોણ ચલાવતું હશે. જગતમાં કેટલા અનંતા અનંત જીવ છે આ મનુષ્યને છોડીને. આની પાસે જ કોઠારની વ્યવસ્થા છે, આને જ ઘરની અંદર ઘરના ઘર છે, અને અંદર ફળિયામાં નળ છે. હવે ફળિયામાં નહીં, પાણીયારે નળ છે. બાકી જગતની આખી જીવરાશિ જોઈ લ્યો, કેટલી તિર્યંચની જીવરાશિ છે. મૃગાપુત્ર કે છે કે માં, ભીષણ દુઃખ નારકીની ગતિમાં વેદ્યા છે, એકેન્દ્રિય થઈને દુઃખ વેદ્યા છે. આ બધી જ ગતિમાં આઠડી આઠડીને માં આ જ કર્યું છે. એક દ્રષ્ટાંતમાં પરમ કૃપાળુ દેવે સંસારની અનુપ્રેક્ષા આપી છે. ઉદય સમજવો છો, ઉદયથી બધા જીવન પૂરા થઈ ગયા. કોણે કાળજી લીધી હતી આપણી, આપણે તિરેન્ચમાં હતા ત્યારે અને જઈશું ત્યારે, માની ન લેવું કે નથી જવાના. ઘણા ને તો પાછું એવું મગજમાં હોય કે હવે આપણે અહીંથી સીધું દેવ વિમાન ઉતરવાનું જ છે, અને સીધું આપણે ટિકિટનું બુકિંગ થઈ ગયું છે અને એમાં ઉપડશું. પણ કાકા, ઉપર જવાની બદલે કદાચ નીચે જશે, ખબર નથી, કઈ ખબર નથી. પરિણામનું અવલોકન કરીએ તો ખબર પડે. ઉદયને આધીન વર્તતા હશું તો ઉર્ધ્વ ગતિ થશે, ઈચ્છાને આધીન વર્તતા હશું તો અધોગતિ થશે. પછી પૂછે કે જીવને તિર્યંચ ગતિ કેમ મળે? અરે શું કેમ મળે, તું તારી જાતને પૂછ ને. કે રોજ જીવનની અંદર 1000 કામ આપણે કરતા હોય, સવારમાં ઉઠીથી માંડીને સુઈ ત્યાં સુધીમાં, એ બધા કામનું એકવાર લિસ્ટ કરવું, અને સામે 2 ખાના રાખવાના, એક ઉદય અને એક ઈચ્છા, અને પછી અહીંયા ચોકડીને યસ, ચોકડીને યસ મારતા જવાનું. પછી ખબર પડશે કે શું કર્યું આજે. ચા પીધી ઈચ્છાથી કે ઉદયથી, નાસ્તો કર્યો ઈચ્છાથી કે ઉદયથી, સ્નાન કર્યું ઈચ્છાથી કે ઉદયથી, કપડાં બદલાવ્યા ઈચ્છાથી કે ઉદયથી, અહીંયા આવ્યા ઈચ્છાથી કે ઉદયથી, અનેક બાબતમાં, ભોજન કરવા બેઠા ઈચ્છા કે ઉદય, ફલાણા ભાઈના ઘરે મળવા ગયા ઈચ્છા કે ઉદય, છાપું વહેંચ્યું ઈચ્છા કે ઉદય, ટીવી જોયું ઈચ્છા કે ઉદય, એક એક વ્યવહાર છે આમાં, કેમ મારે લિસ્ટ કરવાની જરૂર હતી? આપણે આપણી મેરેજ જેટલું યાદ આવે એટલું કરવું, અને સામે બે ખાના રાખવાના આવા, અને માત્ર કામ બીજું કંઈ કરવાનું નથી, આપણે જાજુ લખાણ પટ્ટી કે વિદ્વતાની જરૂર નથી, યસ અથવા તો ચોકડી, અને પછી જોજો કેનો જવાબ આવશે, ઓલું ઉદયનું ખાનું એમને પડ્યું હશે, ઉદયનું ખાનું એમને પડ્યું હશે. અને પછી પૂછીએ કે અમારી કઈ ગતિ થશે, બહુ સારી. ઉદય કાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત મનોયોગ ને લીધે ઈચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત. જો જ્ઞાની પુરુષ છે, દેહ ધારણ કર્યો છે, મન વચન કાયાના યોગ વિદ્યમાન છે, એટલે એ પોતે કહે છે ક્વચિત, અમારા લક્ષમાં નથી, અમારો ઉપયોગ તો પૂરેપૂરો છે, પણ કદાચ ઉપયોગ પણ છૂટી જાય. જ્યાં સુધી કેવડી ન થાય ત્યાં સુધી આપણો ઉપયોગ છદ્મસ્થને ઉપયોગ સમયવર્તી ન હોય, આપણો ઉપયોગ એટલો બધો સમયવર્તી ન હોય. આપણે ઉપયોગ રાખીએ તો આપણો ઉપયોગ, કેટલાકનો ઉપયોગ તો વરે વરે ઉઠી ઠેકાણું ન હોય, વરે ઉપયોગ ઠેકાણે આવે, કેટલાકનો વળી કલાકે કોઈનો મિનિટે એમ બદલી શકે. જ્ઞાનની જેવી તરતમ્યતા, જ્ઞાની તો એક એક સ્થિતિની અંદર ઉપયોગ પકડી લે, એક સ્થિતિની અંદર જ્ઞાની ઉપયોગ પકડી લે. સમજો કે એકદમ અહીંયા છીએ ને એકદમ ગરમાવો થાય અને બહુ ગરમી થાય તો આપણે ઉપયોગ ચૂકી જઈએ, જ્ઞાની તરત જ ઉપયોગ પકડી લે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ બની એટલે આપણે ઉપયોગ ચૂકી જઈએ, આપણો ઉપયોગ કેદી ઠેકાણ આવે, દહ વરે ઠેકાણ આવે. આપણે ઉપયોગમાં પણ રહી શકતા નથી, આપણો ઉપયોગને લાવી શકતા નથી. જે કરો વિભાવ ભાવ છે. જ્ઞાની તો તરત એક એક પરિસ્થિતિ છે, પડે પડની જાગૃતિ. આ જાગૃતિ શું છે? સાધકને જાગૃતિ પડે પડની કે કંઈ પણ બન્યું એટલે તરત જ એની અંદર એને ઉપયોગમાં આવી ગયા અને જોયું કે ઓહો આ તો આમ વાત છે, જવા દે, કંઈ ના થાય. થવાકાળ પ્રારબ્ધ ઉદય, મારો સ્વભાવ આની, મારું લક્ષ જુદું એનું જુદું, એકદમ ઉપયોગમાં આવીને જ્ઞાની સ્વસ્થતા મેળવી લે છે. એ જ્ઞાનીને સ્વસ્થતા મેળવતા એક મિનિટે નથી લાગતી, કોઈને બે કલાક લાગે, કોઈને પાંચ કલાક લાગે, અને કોઈને આ ભવ સુધી મરે ત્યાં સુધી એ સ્વસ્થતા મેળવી શકે નહીં, એ ઉકળાટ કરતો કરતો જ મરે. કેટલાકની વાત હોય તો જીવનભર તમે એને કે સાંભળો ને તો જીવનભર એ ફરિયાદીનો નમૂનો હોય, એ ફરિયાદ જ કર્યા કરતો હોય, કા પોતાની કરે, કા પોતાના શરીરની કરે, કા ઘરવાળાની કરે, કા ભાઈબંધ દોસ્તારની કરે, કા સ્વજન કુટુંબીની કરે, અને કા દુનિયાભરની કરે, કા કોઈમાં અક્કલ નથી. આ ક્લિન્ટને અક્કલ વિનાનો છે, રાષ્ટ્રપતિમાં કંઈ સેન્સ નથી, આ રશિયાની અંદર કંઈ કોઈને ખબર નથી પડતી, આ ભાઈને એકને ખબર છે બધી કે સંસાર કેમ ચલાવવો. આને આ ઉકળાટની અંદર એમ એ પાછું એમ વિચાર કરી રહ્યા આ દુનિયાનું શું થશે, દુનિયાનું કાંઈ નથી થવાનું, દુનિયાનું કાંઈ નથી થવાનું. આ ચમરબંધી હેલા ગયા તો દુનિયા ચાલે, અને આવી તો કંઈક ઉથલ પાથલ થયા, આવા તો કંઈક સમ્રાટને કંઈક રાજ બધા બદલાઈ ગયા. હિન્દુસ્તાનની ધરતી ઉપર એલેક્ઝાન્ડરના રાજથી માંડી અને ચંગીઝ ખાન, નાદિર ખાન બધા આવી ગયા અને બધાના રાજ સમાપ્ત થઈ ગયા, તોય સમાજ પોતાની રીતે પોતાની ગતિથી ચાલ્યો છે. તો એમાં એક કદાચ આપણો દેવગોળો ઉથલી ગયો કે નરસિંહરાવ આવ્યો કે ન આવ્યો, એમાં કંઈ બહુ ઝાઝો ફેર પડવાનો નથી. ચિંતા તો આપણે સ્વલક્ષી કરવાની છે કે કાળ, જ્ઞાની પુરુષે કહ્યો છે આ ઉદય કાળ જે છે આ વિષમ કાળ છે, આ વિષમ કાળ છે, આ સત્સંગના સાધન દુર્લભ થતા જાય છે, મનની સ્વસ્થતા દુર્લભ થતી જાય છે, જીવને પરમાર્થની અંદર પુરુષાર્થ કરવાની અંદર બાધાઓ ઉત્પન્ન થતી જાય છે. સાધનાનું જોર લગાવો, ઉપયોગની એકાગ્રતા કરો, જ્ઞાની પુરુષનો આશ્રય વધારો. આ અજ્ઞાનીને આશ્રય આપણું કાંઈ ભલું થવાનું, આપણો દાડો વળવાનો, આ તો બધા અજ્ઞાનીઓ છે. એના આશ્રય ઉપર બેસી રાખીએ કે કાલા શંકરસિંહ શું કરશે કે આ ફલાણો શું કરશે, આપણું કોઈ કલ્યાણ થાય એમ. ઉદય પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત મનોયોગને લીધે ઈચ્છા ઉત્પન્ન હોય તો ભિન્ન વાત. ક્યારેક કે છે જ્ઞાની કે છે કે આવો ઉદય અમારાથી ચૂકી જવાયો હોય તો ભિન્ન વાત. જુઓ આ જ્ઞાની પુરુષની આ એની નિખાલસતા. આ સામાન્ય આ વાક્ય બીજા કોઈ ન લખી શકે. આપણે તો કાંઈ ઠેકાણું નથી ને, આપણી આપણી દશાનું કાંઈ ઠેકાણું છે? છતાં આપણે શું કહે, હું કોઈ થી ક્રોધ ન કરું. લે દેવતા, તે વળી જજમેન્ટ ક્યાં આપી દીધું? કોકને પૂછ, અને સૌથી પેલું પૂછ તારી ઘરવાળીને, એટલે ખબર પડે કે તું ક્રોધ કરો કે નથી કરતો. મને તો કોઈ દી કઈ ન થાય, ગમે એવી સ્થિતિ ને ગમે એવું નુકસાન આવે ને આપણને કોઈ દી પેટનું પાણી ન હાલે. દીકરાને પૂછ્યું કે બાપનું મોઢું કેવું ચડી જાય છે, ગમે એવું કોઈ નુકસાન કરે ને આપણને કઈ ન થાય. પાડોશીને પૂછ્યું, ખબર પડે આપણા લેખા જોખા આપણે ન કરવા, બહુ મુસીબત છે. મનોયોગ ને લીધે ઉપયોગ ચૂકી જવાય. આપણે સાધક છીએ, આપણે મુમુક્ષુ છીએ, આપણે કેવું પડે એટલે જ ક્ષમાપનાની વાત છે કે જાણે અજાણે, જાણતા અજાણતા, મન વચન કાયાથી સૂક્ષ્મ બાદર, સૂક્ષ્મપણે કે બાદળ સ્થૂળપણે, હે પ્રભુ, કોઈ પણ જીવનો અપરાધ થયો, કોઈ પણ જાતનું પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, અરે સેવતાને અનુમોદન કર્યું હોય, તો હું આ જગતના સર્વ જીવરાશિની અને આ તમામ પાપ પ્રવૃત્તિની હું માફી માગું છું. અને હે પ્રભુ, ગમે તેની પાસે નહીં, તારી સાક્ષીએ, દેવગુરુ અરિહંતા સિદ્ધ કેવડીની સાક્ષીએ. આ જૈન ધર્મ તો જુઓ, અહીંયા વાત છે કે ઉપયોગ ચૂકી જવાય. આપણે એમ સમજીએ કે ના, મારાથી કંઈ ભૂલ થાય જ નહીં, મેં કોઈ કંઈ કીધું નહીં, હું કોઈ કંઈ ખોટું કહું જ નહીં, અમથો અમથો બોલું જ નહીં. અરે આપણે પૂર્ણતાના માર્ક આપણને દેવા માંડી ગયા, અને નિશાળમાં તો 35% એમાં જ પાસ થતા હતા, અને અહીંયા 100% વાત કરવા બેસી ગયા. ભાઈ નથી, આ જ્ઞાની પુરુષ કહે છે, આવા પરમ જ્ઞાની આત્મદ્રષ્ટિનું અખંડપણું બાધા પામતું નથી સંસારમાં. એ જ્ઞાની કહે છે કે ક્વચિત મનોયોગને લીધે ઈચ્છા ઉત્પન્ન હોતો જુદી વાત. અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે. જુઓ, આ ઉદયાધીન હોય એને જગત પ્રત્યે કેવો ભાવ? ઉદાસીન. એને જગત પ્રત્યે કોઈ ઈચ્છાનો ભાવ નહીં. આપણને આ જગત પ્રત્યે કેટલી ઈચ્છાનો ભાવ છે કે થોડીક જમીન વધે, થોડાક ફ્લેટ વધે, થોડીક પરિગ્રહ વધે, થોડીક પદવી વધે, થોડીક ધન વધે. આ બધું જગતમાંથી જ મળવાનું, બીજે ક્યાંથી મળવાનું? આ બધું આ આપે કોણ? આ બધું ક્યાંથી મળે? હવે આપણી જેટલી ઈચ્છાઓ છે, જગત પ્રત્યે આપણો ઉદાસીન ભાવ છે કે અપેક્ષિત ભાવ છે? જગત પ્રત્યે આપણો ઉદાસીન ભાવ છે કે અપેક્ષિત ભાવ છે? જગત પાસેથી આપણે કઈ લેવું છે કે જગતમાંથી કઈ ન મળે તો આપણે કોઈ ચિંતા નથી? કઈ નથી, અમે ઉદાસીન છે. થાવ તોય ભલે, ન થાવ તોય ભલે, આવે તોય ભલે, જાય તોય ભલે, અમને કઈ નથી, કઈ લેવું દેવું નથી. એણે 37મા પત્રની અંદર જુઠ્ઠાભાઈને લખ્યું કે તમારા માની લીધેલા આ મુરબ્બીને તમે એમાં એના વિશે કઈ હર્ષો કરતો નહીં, કરશો નહીં, એને અને આ જગતને કાંઈ લેવા દેવા. કેટલામાં? 37મા પત્રમાં 21 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્ર જુઠ્ઠાભાઈને લખે કે એને ને આ જગતને કાંઈ લેવા દેવા. આ સમજાય પહેલા? આ વાંચ્યું તો ખરું આપણે, હવે પછી નક્કી કરીએ કે આપણે ને જગતને લેવા દેવા કેટલા. તો કે લેવા ખૂબ, દેવા કઈ નહીં. ગણિત બેસાડવા જઈએ છીએ ત્યારે આપણો કઈ મેળ પડતો નથી. ઘણી ભર એમ થઈ જાય કે આ બધું મૂકી દઈએ, પણ ના, આટલી સમજણ આવી ઓછી વાત છે, આટલી સમજણ આવી ઓછી વાત છે કે અમે આ જગતની અંદર ઈચ્છા ભાવે છીએ, ઉદય ભાવે નથી. આપ લખી શકો છો કે અમારો પરમ ઉદાસીન ભાવ છે, અમારો ઉદાસીન ભાવ નથી. અમને તો છોકરો હોય તેની પાસે અપેક્ષા હોય કે એમને પૈસા દઈએ. કેમ ભાઈ, શું કામ? એ જીવ છે, તું જીવ છો, તારા કર્મ હશે તને મળશે, એના હશે તેને મળશે, તો એ તમારી અપેક્ષા છે કે નહીં? પુત્ર તરીકેની અપેક્ષા, ખોટી અપેક્ષા કે સાચી? સાવ ખોટી. જગતમાં પિતા પુત્રપણું છે જ નહીં. આ જીવે પુત્રપણું વિચારીને પણ માઠું કરવામાં કઈ મણા રાખી, કૃપાળુદેવે લખ્યું છે, માઠું કરવામાં મણા રાખી નથી. ભાઈ હોય તો આટલી મદદ ન કરે? લ્યો, આ જગત પ્રત્યે ઉદાસીન ભાવ છે કે અપેક્ષાનો ભાવ છે? હારા હગા મેળા એનું શું કામ? અમારે જરૂર પડી ત્યારે 5-25 હજાર રૂપિયા દેતા એનું જીવ ન આવેલો. લ્યો, હારા હગાને શું ધોઈ પીવા છે? બોલો, આ ઉદાસીન ભાવ કે અપેક્ષિત ભાવ, ઈચ્છાનો ભાવ? એક એક બાબતમાં બરોબર આપણી જાતને કસોટી પર લેતા શીખો. કોઈને બતાવવા માટે નહીં હો, નહીં તો છેતરાઈ જશું, કારણ કે પાછું ત્યાં સારું લગાડવાનો ભાવ આવશે. જાતનું નિરીક્ષણ કરીએ ત્યારે ખ્યાલ આવે કે જગત પ્રત્યે ઉદાસીન ભાવ આપણો નથી. તે સાવ સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે, અમને એમાં કે કઈ લેવાની ઈચ્છા નથી, ઉદાસીનતા છે. એટલે આ જગત સોનાનું થાય તો પણ અમને કઈ લેવા દેવા નથી. પરમાત્માની વિભૂતિ રૂપે અમારું ભક્તિધામ છે, પણ આ જગત છે એ, આ જે પરમાત્મા જૈન દર્શનની અંદર આ કર્મ સિદ્ધાંત નિયતિ એને ઈશ્વરના રૂપની અંદર જીવે છે. કે આ કરનાર કોઈ પરિબળ એવું અજ્ઞાત પરિબળ છે, એ કોઈ વ્યક્તિ નથી, સમજી લઈએ, એ કોઈ વ્યક્તિ નથી. એ જગતના જીવોના શુભાશુભ કર્મોના કારણે ઉત્પન્ન થયેલી જે પરિસ્થિતિ છે એનાથી આ જગતની સૃષ્ટિની રચના થઈ છે, અને એ રચનાને કારણે ઓહો એનું આ વિભૂતિ કેટલી સુંદર રચના જગતની છે, અને એટલી જ આ જગતમાં કેટલી દુઃખમય રચના છે. પણ જ્ઞાનીઓ તો એની સુંદરતાની પૂજા કરે છે કે મારે આ સુંદરતાનો, મારે આ પ્રકૃતિની પવિત્રતાનો, મારે આ બધા સંયોગની અંદરની જે અનુકૂળતા છે એનો લાભ લઈ અને મારે આનાથી મુક્ત થવું છે. એટલે વિભૂતિ કહે છે અને ઈચ્છા નથી, ઉદાસીનતા છે. સોનાનું થાય તો કંઈ જોઈતું નથી, પણ છતાં આ જગત છે એ વિભૂતિ છે. આ જગત દ્વારા જ હું જગતની બધા જ સંસારના તમામ જીવ માત્ર પૂદગળો જે લોકાલોકમાં ભરેલા છે એની ઈચ્છાથી નિષ્પૃહ થઈ શકીશ. એક એક પરમાણુ આ જગતમાંથી પૂર્વે ભેળા કર્યા છે, એ જગતને સોંપી દેવા છે. હળવે હળવે લઈકું છે, હળવે હળવે, આપણને પાછું ઉભરો આવી જાય. અત્યારે